એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે તાજેતરમાં સાહિત્ય જગતમાં ઘણી ચર્ચા જગાવી છે, એન્ડ નેપોલિટાનોની હેલો બ્યુટિફુલ.
હા, ખરેખર. અને એની લોકપ્રિયતાનું એક કારણ કદાચ એ પણ છે કે તેને ઓપરા વિનફ્રેએ પોતાના બુક ક્લબની સોમી પસંદગી તરીકે જાહેર કરી.
બરાબર.
પણ એનાથી પણ વિશેષ વાત એ છે કે આ કૃતિ એક બહુ જ જાણીતી ક્લાસિક લુઇઝા મે એલ્કોટની લિટલ વિમેન ને એક નવા જ જરા જટિલ અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ છે.
લિટલ વિમેન એટલે પેલી ચાર બહેનો, પારિવારિક હૂંફ, પ્રેમ અને એમના જીવનના નાના મોટા સંઘર્ષોની વાત, ખરું ને?
બિલકુલ. પણ હેલો બ્યુટિફુલ એ જ માળખાનો ઉપયોગ કરીને આજના યુગની વાસ્તવિકતાઓ, જેમ કે ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યના પડકારો છે, તૂટેલા સંબંધો છે, પ્રેમની જટિલ વ્યાખ્યાઓ, આ બધું એમાં વણી લે છે.
એટલે અહીં નેપોલિટાનો આપણને એક સવાલ પૂછે છે, એમ કહી શકાય કે ભાઈ, જ્યારે એક અતૂટ ગણાતું કુટુંબ એક ઊંડા ઘાવવાળા વ્યક્તિને અપનાવે અને કદાચ એ પ્રેમ જ તેને વધુ તોડી નાખે, ત્યારે શું થાય?
હા, અને આ સવાલના કેન્દ્રમાં છે શિકાગોમાં વસતો પડાવાનો પરિવાર. આપણે વાત કરી રહ્યા છીએ 1970ના દાયકાના અંતની. આ પરિવાર એટલે ચાર બહેનો, જુલિયા, સિલ્વી અને જોડિયા સેસેલિયા અને એમેલિન, અને તેમના માતા પિતા ચાર્લી અને રોઝ. એમનું ઘર એટલે જાણે હાસ્ય, ઉષ્મા અને એકબીજા માટે અતૂટ વફાદારીનું પ્રતીક. એમના પિતા ચાર્લી દીકરીઓને પ્રેમથી બોલાવે હેલો બ્યુટિફુલ, આ જાણે એમના સુખી અને સુરક્ષિત વિશ્વનું મંત્ર જ બની ગયો હતો.
એકદમ. શું કહેવાય, ચુસ્ત રીતે ગૂંથાયેલું કુટુંબ. પણ પછી આ સુરક્ષિત દુનિયામાં પ્રવેશ થાય છે વિલિયમ વોટર્સનો, અને એની પૃષ્ઠભૂમિ તો આ પરિવારથી સો ગાઉં દૂર છે, નહીં?
બિલકુલ. બાળપણમાં માતા પિતા તરફથી ભાવનાત્મક ઉપેક્ષા મળી હોય અને એની નાની બહેન કેરોલિનનું અકાળે મૃત્યુ થયું હોય, આ દુર્ઘટનાએ તેને અંદરથી સાવ કોરી ખાધો છે.
ઓહ.
તે પોતાની જાતને એક ખાલી વાસણ જેવો ગણે છે, જાણે બીજાઓના પ્રેમ અને સ્વીકૃતિથી એ ભરાવાની રાહ જોતો હોય.
એટલે એ આવે છે કઈ રીતે?
તે બાસ્કેટબોલ શિષ્યવૃત્તિ પર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી આવે છે અને ત્યાં જ એની મુલાકાત થાય છે જુલિયા પડાવાનું સાથે. જુલિયા થોડી મહત્વાકાંક્ષી છે અને તે વિલિયમની પેલી શાંત, ઉદાસી અને દેખીતી શક્તિથી કદાચ આકર્ષાય છે. અને પડાવાનો પરિવાર માટે તો વિલિયમ એક એવી વ્યક્તિ છે જેને તેઓ પોતાના પ્રેમ અને હૂંફથી બચાવી શકે, સુધારી શકે એમ એ લોકો માને છે.
અચ્છા.
વિલિયમ માટે તો પડાવાનો પરિવારની સ્વીકૃતિ, ખાસ કરીને પેલા ચાર્લીનું હેલો બ્યુટિફુલ સાંભળવું, એ જાણે જીવનમાં પહેલીવાર પોતાના અસ્તિત્વની કોઈએ નોંધ લીધી હોય એવું હતું.
એટલે શરૂઆતમાં બધું એકદમ પરિકથા જેવું લાગ્યું હશે ને? જુલિયા અને વિલિયમના લગ્ન થાય, વિલિયમ પડાવાનો પરિવારનો એક હિસ્સો બની જાય, જાણે બધી ખાલી જગ્યાઓ પુરાઈ ગઈ. પણ શું ખરેખર એવું હતું? શું એ આટલું સરળ હતું?
ના, જરાય નહીં. જેમ વાર્તા આગળ વધે છે, વાસ્તવિકતા ધીમે ધીમે સામે આવે છે. વિલિયમની બાસ્કેટબોલ કારકિર્દી એક ઈજાને કારણે પૂરી થઈ જાય છે.
ઓહ.
એટલે એ જાણે પોતાની ઓળખ ગુમાવી બેસે છે. પછી તે યુનિવર્સિટીમાં ઇતિહાસ શિક્ષક અને ટ્રેનર તરીકે કામ કરે છે, પણ એ ભૂમિકા એને અધૂરી લાગે છે એમ કહી શકાય. પછી એમની પુત્રી એલિસનો જન્મ થાય છે અને પિતૃત્વની નવી જવાબદારીઓ અને પોતાની અંદરની જે જૂની પીડા હતી એ બધું મળીને તેને ગંભીર ડિપ્રેશન એટલે કે અવસાદ તરફ ધકેલી દે છે. તે ફરી પાછો પેલો ખાલી અનુભવવા લાગે છે.
અહીં જ કદાચ પેલો નેપોલિટાનોનો સવાલ વધુ ઘેરો બને છે કે જે પ્રેમ વિલિયમને બચાવવાનો હતો, શું એ જ પ્રેમ હવે એને ઘૂંઘળાવી રહ્યો હતો? અને પરિવાર, ખાસ કરીને જુલિયા, આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે?
જો જુલિયાનો સ્વભાવ કેવો છે, એ હંમેશા પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માંગે છે, એટલે એ વિલિયમની માનસિક સ્થિતિને એક સમસ્યા તરીકે જુએ છે જેને ઠીક કરવાની જરૂર છે.
એટલે એક પ્રોબ્લેમ ટુ બી સોલ્વડ.
હા, બરાબર. એનો વ્યવહારુ અભિગમ છે, પણ કદાચ થોડો અસંવેદનશીલ પણ કહી શકાય, અને આનાથી વિલિયમ વધુ એકલો પડી જાય છે. બીજી તરફ સિલ્વી છે, જે પુસ્તકોમાં રહેનારી શાંત સ્વભાવની.
હા.
તે વિલિયમની પીડાને ઊંડાણથી સમજે છે. એની સહાનુભૂતિ મૌન છે પણ મજબૂત છે. અહીં જ બંને બહેનોના સ્વભાવ અને પ્રેમ વ્યક્ત કરવાની રીતનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે.
અને આ જે તણાવ છે એ આખરે ક્યાં પરિણમે છે? કોઈ મોટી ઘટના બને છે?
હા, એક અત્યંત દુઃખદ અને નિર્ણાયક ઘટના બને છે. વિલિયમ હતાશાના એટલા ઊંડા ગર્તામાં ધકેલાઈ જાય છે કે તે લેક મિશિગનમાં ચાલી જઈને આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
ઓ માય ગોડ.
જો કે તેને બચાવી લેવામાં આવે છે, પણ આ ઘટના પડાવવાના પરિવારના પાયા જ હચમચાવી નાખે છે. જુલિયા માટે આ જાણે વિશ્વાસઘાતની પરાકાષ્ઠા હતી.
હા, સમજી શકાય. તે આગ આ આઘાતમાંથી કેવો પ્રતિભાવ આપે છે, શું કરે છે?
એનો પ્રતિભાવ ખૂબ જ કઠોર અને અંતિમ છે. તે વિલિયમને સ્પષ્ટ કહી દે છે કે તે હવે તેમના પરિવારનો હિસ્સો નથી, ન તો તેનો પતિ, ન એલિસનો પિતા.
એટલે સાવ કાઢી જ મૂકે છે,
ટેકો આપે છે, જાણે વિલિયમનું અસ્તિત્વ જ ભૂસી નાખવામાં આવ્યું હોય.
આ ખરેખર શું કહેવાય, હૃદય દ્રાવક છે. એક સમયે જે પરિવાર કોઈને પ્રેમથી સુધારવા નીકળ્યો હતો એ જ હવે એને સંપૂર્ણપણે નકારી રહ્યો છે. પણ અહીં સિલ્વીનું શું? તમે કહ્યું કે એ સહાનુભૂતિ ધરાવતી હતી, એનું શું થયું?
અને અહીં જ વાર્તાનો બીજો મોટો વળાંક આવે છે. સિલ્વી એક એવી પસંદગી કરે છે જે પરિવારના નિયમો અને ખાસ કરીને જુલિયાની ઈચ્છાની સાવ વિરુદ્ધ જાય છે.
શું કરે છે?
તે વિલિયમની સંભાળ રાખવાનું નક્કી કરે છે. તે તેને આ હાલતમાં એકલો છોડી દેવા તૈયાર નથી. આ એક એવો નિર્ણય હતો જેણે બહેનોના એ અતૂટ ગણાતા બંધનમાં ઊંડી અને કદાચ કાયમી તિરાડ પાડી દીધી.
એટલે આ કૃત્ય પ્રેમનું કહેવાય કે વિશ્વાસઘાતનું? કદાચ બંને. આ પસંદગી ખરેખર નવલકથાના કેન્દ્રીય સંઘર્ષને ઉજાગર કરે છે, નહીં કે પ્રેમની વ્યાખ્યા શું છે, વફાદારી કોના પ્રત્યે હોવી જોઈએ, વ્યક્તિ પ્રત્યે કે પછી પરિવારના નિયમો પ્રત્યે.
બરાબર. અને આ નિર્ણય પછી વાર્તા લગભગ બે દાયકાનો લાંબો કૂદકો મારે છે. પાત્રોના રસ્તા સાવ જુદા પડી જાય છે. જુલિયા અને એલિસ ન્યૂયોર્ક જતા રહે છે.
ઓકે.
જુલિયા કારકિર્દીમાં ખૂબ સફળ થાય છે, પણ અંદરથી એકલતા અનુભવે છે. અને તેણે એલિસને એમ જ કહ્યું છે કે તેના પિતા મૃત્યુ પામ્યા છે.
ઓહ. અને શિકાગોમાં શું થાય છે? સિલ્વિયા અને વિલિયમનું શું?
તેઓ એકદમ શાંત, લગભગ અદ્રશ્ય કહી શકાય એવું જીવન જીવે છે. સિલ્વીની સંભાળ ધીમે ધીમે એક ગાઢ સ્થિર પ્રેમમાં પરિણમે છે, પણ એ પ્રેમ ક્યારે સંપૂર્ણપણે વ્યક્ત નથી થતો. તેઓ એકબીજાનો સહારો બને છે, પણ ભૂતકાળનો પેલો પડછાયો અને પરિવારથી વિખૂટા પડ્યાની પીડા હંમેશા એમની સાથે રહે છે. આ દરમિયાન એમના પિતા ચાર્લીનું મૃત્યુ થાય છે, અને ત્યારે તેમના પોતાના એક લાંબા ગાળાના ગુપ્ત પ્રેમ સંબંધનું રહસ્ય પણ ખુલે છે.
એટલે પરિવારનું જે આદર્શ ચિત્ર હતું એના પર વધુ પ્રશ્નાર્થો ઊભા થાય છે.
હા, બરાબર.
તો સમય વહેતો જાય છે પણ ઘા રૂઝાતા નથી, ફક્ત દબાઈ જાય છે એમ લાગે છે. તો પછી આ વિખરાયેલા ટુકડાઓને ફરી કોણ જોડે છે? સત્ય કઈ રીતે બહાર આવે છે?
એ કડી બને છે પુખ્ત થયેલી એલિસ. એને અચાનક જ કેટલાક જૂના પત્રો મળે છે, અને એના પરથી એને ખબર પડે છે કે એના પિતા તો જીવિત છે.
ઓ.
એટલે પોતાની ઓળખની અધૂરી કડીઓ જોડવા અને સત્ય જાણવા માટે તે શિકાગો આવે છે, અને તે વિલિયમ અને સિલ્વીને મળે છે. આ પુનઃમિલન કેવું રહ્યું હશે વિચાર તો કરો. દાયકાઓ પછી પિતા પુત્રી મળે અને એ સત્ય જાણવા મળે કે માતાએ આટલી મોટી વાત છુપાવી હતી, કેટલું જટિલ હશે. હા, અત્યંત ભાવનાત્મક અને જટિલ. એલિસ ધીમે ધીમે તેના સૌમ્ય પણ ભાંગી પડેલા પિતાને અને તેની પ્રેમાળ પણ ચૂપ રહેતી કાકી સિલ્વીને સમજવાનો પ્રયત્ન કરે છે. આ નવી પરિસ્થિતિ એ જુલિયા અને સિલ્વીને પણ દાયકાઓ પછી ફરી એકવાર સામસામે લાવે છે.
અને એ મુલાકાત કેવી રહે છે?
સરળ તો બિલકુલ નથી હોતી. વર્ષોનો જે દબાયેલો ગુસ્સો હતો, દુઃખ હતું, ગેરસમજણો હતી, એ બધું જ બહાર આવે છે. દરેક પાત્રને પોતાની પસંદગીઓ અને એના પરિણામોનો સામનો કરવો પડે છે. જાણે એક હિસાબ થાય છે.
શું આખરે સમાધાન શક્ય બને છે? કોઈ એવી ઘટના બને છે જે તેમને ફરી એક પરિવાર તરીકે જોડે?
હા, પણ એ સમાધાન એક દુઃખદ ઘટના દ્વારા શક્ય બને છે. વિલિયમને ખબર પડે છે કે તેને ટર્મિનલ કેન્સર છે.
ઓ નો.
મૃત્યુની આ નિકટતા જાણે વર્ષોથી જામેલા બરફને પીગળાવવાનું કામ કરે છે. આખોઈ વિખરાયેલું કુટુંબ, ખાસ કરીને ચારે બહેનો, વિલિયમની આસપાસ ભેગા થાય છે.
અહીં જુલિયાના પાત્રમાં કોઈ પરિવર્તન જોવા મળે છે એના વલણમાં?
ચોક્કસ. મૃત્યુ સામે ઉભેલા વિલિયમને જોઈને અને ખાસ તો સિલ્વીના એ અવિરત પ્રેમને અનુભવીને જુલિયાનો દૃષ્ટિકોણ બદલાય છે. તે સમજે છે કે પ્રેમ ફક્ત નિયંત્રણ રાખવા કે કોઈને સુધારવા વિશે નથી હોતો, પણ સ્વીકૃતિ અને સાથ નિભાવવા વિશે પણ હોય છે. તે આખા ભંગાણમાં પોતાની જડતા અને ભયની ભૂમિકાને સ્વીકારે છે. કદાચ એ સમજે છે કે જેમ નવલકથામાં એક જગ્યાએ કહેવાયું છે, બહેનોમાં સૌથી શક્તિશાળી તે હતી જે સૌથી દયાળુ હતી.
અને વિલિયમનો અંત એ કેવો હોય છે?
વિલિયમનું મૃત્યુ શાંતિથી થાય છે. તેની આસપાસ સિલ્વી હોય છે, એલિઝ હોય છે અને લાંબા સમય પછી ફરી એક થયેલી પડાવાનો બહેનો હોય છે. બહેનોના સંબંધો ફરી જોડાય છે. હા, એ પહેલા જેવા નથી હોતા, ઘણું બદલાઈ ગયું હોય છે, પણ તેમાં એક નવી સમજણ અને સ્વીકૃતિ ઉમેરાઈ હોય છે. તેઓ ફરી એકવાર એકબીજા માટે બ્યુટિફુલ બને છે, પણ હવે એ શબ્દની વ્યાખ્યા વધુ ઊંડી અને વાસ્તવિક બની ગઈ હોય છે.
આખી કથા સાંભળ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે નેપોલિટાનો માત્ર એક વાર્તા નથી કહેતા, પણ માનવ સંબંધો અને જીવનના કેટલાક મૂળભૂત સત્યો પર પ્રકાશ પાડે છે. ચાલો થોડું એ મુખ્ય વિષયો પર ધ્યાન આપીએ જે આ કથામાંથી ઉભરી આવે છે. મને લાગે છે કે એક મોટો મુદ્દો તો કુટુંબની વ્યાખ્યાનો જ છે, નહીં?
બિલકુલ. આ નવલકથા કુટુંબની જે પરંપરાગત ધારણા છે ને, એને પડકારે છે. એ કહે છે કે કુટુંબ ફક્ત લોહીના સંબંધથી નથી બનતું, પણ પસંદગી, હાજરી અને સ્વીકૃતિથી બને છે. વિલિયમનું પડાવાણું પરિવારમાં આવવું, પછી ત્યાંથી નીકળી જવું અને અંતે સિલ્વી અને એલિઝ દ્વારા ફરી સ્વીકાર પામવો, આ આખી સફર એ જ બતાવે છે કે કુટુંબ એક ગતિશીલ, પરિવર્તનશીલ એકમ છે. પુસ્તકમાં એક સરસ વિચાર છે કે કુટુંબ ફક્ત લોહીનો સંબંધ નહોતો, તે એ લોકો હતા જે હાજર રહેતા, જે ટકી રહેતા, જે તમને વારંવાર પસંદ કરતા.
બહુ સાચી વાત. અને બીજો અત્યંત મહત્વનો અને સંવેદનશીલ વિષય છે માનસિક સ્વાસ્થ્યનો, ખાસ કરીને ડિપ્રેશન. જે રીતે વિલિયમના પાત્ર દ્વારા એને રજૂ કરાયું છે તે ખૂબ જ વાસ્તવિક અને કરુણાપૂર્ણ લાગે છે.
હા, નેપોલિટાનો ડિપ્રેશનને કોઈ ચારિત્ર્યની ખામી તરીકે નથી બતાવતા, પણ એક ગંભીર બીમારી તરીકે રજૂ કરે છે જે વ્યક્તિને અંદરથી કેવી રીતે તોડી શકે છે. વિલિયમનો પેલો વિચાર કે શોક એ બારી બારણા વગરનું ઘર છે અને તે ગૂંઢાવે છે, એ એની અનુભૂતિની તીવ્રતા બતાવે છે. અને એટલું જ નહીં, નવલકથા એ પણ બતાવે છે કે પરિવારના સભ્યોના જુદા જુદા પ્રતિભાવો, જેમ કે જુલિયાનો ભય અને અસ્વીકાર અને બીજી તરફ સિલ્વીનો શાંત સ્વીકાર, એ દર્દી પર કેવી અસર કરી શકે છે. એટલે પ્રેમની સાથે સમજણ અને કરુણાનું મહત્વ પણ એટલું જ છે.
અને આ બધાની વચ્ચે પ્રેમ, પસંદગી અને ક્ષમાનો તાંતણો સતત વણાયેલો રહે છે. અહીં પ્રેમ કોઈ રોમેન્ટિક આદર્શ જેવો નથી, પણ એક જટિલ, ક્યારેક તો પીડાદાયક વાસ્તવિકતા છે.
ચોક્કસ. નવલકથા પ્રેમના કેટલાય સ્વરૂપો બતાવે છે. જુલિયાનો શરૂઆતનો માલિકી ભાવ જેવો પ્રેમ, સિલ્વીનો શાંત અને નિસ્વાર્થ પ્રેમ, બહેનો વચ્ચેનો જે જટિલ પ્રેમ છે એ, ચાર્લીનો પિતૃપ્રેમ જેમાં પણ રહસ્યો છુપાયેલા હતા.
હા,
અને એ ભારપૂર્વક કહે છે કે પ્રેમ એ માત્ર લાગણી નથી, પણ એક સક્રિય પસંદગી છે. સિલ્વીની વિલિયમ સાથે રહેવાની પસંદગી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ પસંદગી માટે એ બધું દાવ પર લગાવે છે.
અને ક્ષમા, શું ક્ષમા અહીં સરળતાથી મળી જાય છે એમ જ?
ના, જરાય નહીં. ક્ષમાને એક લાંબી, પીડાદાયક પ્રક્રિયા તરીકે દર્શાવાય છે. જુલિયા માટે, સિલ્વીને અને કદાચ પોતાની જાતને માફ કરવી એ વર્ષોની સફર છે. એ જ રીતે એલિસ માટે પોતાની માતા અને પિતા બંનેને સમજવા અને સ્વીકારવા પણ એક પ્રક્રિયા છે. ક્ષમા અહીં કોઈ જાદુઈ ઉકેલ નથી, પણ સંબંધોને ફરીથી બાંધવાનો એક મુશ્કેલ પણ જરૂરી પ્રયાસ છે.
આપણે કથન શૈલીની વાત કરીએ તો લેખિકાએ ત્રીજો પુરુષ સર્વજ્ઞ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે, જેને અંગ્રેજીમાં થર્ડ પર્સન ઓમ્નિશન્ટ કહે છે. આનાથી વાચક તરીકે આપણને શું ફાયદો થાય છે?
આ શૈલીનો મોટો ફાયદો એ છે કે આપણને બધા મુખ્ય પાત્રોના મનમાં ડોક્યુ કરવાની તક મળે છે. આપણે જુલિયાની મહત્વાકાંક્ષા અને એના ભયને સમજી શકીએ, સિલ્વીની આંતરિક શાંતિ અને એના સંઘર્ષને અનુભવી શકીએ, વિલિયમની ગુંગરામણ અને એકલતાને પણ જોઈ શકીએ.
એટલે કોઈ એક પાત્ર તરફ પક્ષપાત નથી થતો.
બરાબર.
આપણે સમગ્ર પરિસ્થિતિની જટિલતા અને દરેક પાત્રના દૃષ્ટિકોણને સમજી શકીએ છીએ અને એ પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતે સારા ઈરાદાઓ પણ ક્યારેક ગેરસમજ અને પીડા તરફ દોરી જાય છે.
અને પેલી લિટલ વિમેન સાથેની સરખામણી, શું એ માત્ર ઉપર છેલ્લી છે કે એમાં કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? તમને શું લાગે છે?
મને લાગે છે કે તે ખૂબ જ ઈરાદાપૂર્વકની અને ઊંડી સરખામણી છે. પડાવાનો બહેનોમાં માર્ચ બહેનોના પડઘા સ્પષ્ટ દેખાય છે, જેમ કે જુલિયામાં પેલી મહત્વાકાંક્ષી જો, સિલ્વીમાં શાંત અને પ્રેમાળ બેથ.
હા, એ તો છે.
પણ નેપોલેટાનો આ ક્લાસિક માળખાનો ઉપયોગ ફક્ત નકલ કરવા માટે નથી કરતા, પણ એને આધુનિક સંદર્ભમાં પુનઃવ્યાખ્યાયિત કરવા માટે કરે છે. તે એવા મુદ્દાઓને સ્પર્શે છે જે લિટલ વિમેનમાં કદાચ ગર્ભિત હતા અથવા ઓછા ચર્ચાયા હતા, જેમ કે માનસિક બીમારીનું ઘેરું વાસ્તવ, સ્ત્રીઓની મહત્વાકાંક્ષાના જટિલ પાસાઓ અને પ્રેમ તથા વફાદારીની આખરી કસોટીઓ. એટલે એ ક્લાસિકને એક નવો, વધુ વાસ્તવિક અને ક્યારેક વધુ અંધકારમય આયામ આપે છે. નવલકથામાં કેટલાક પ્રતીકો પણ ધ્યાન ખેંચે છે, જેમ કે બાસ્કેટબોલ. એનું શું મહત્વ છે?
હા, વિલિયમ માટે બાસ્કેટબોલ ફક્ત રમત નથી, એના માટે એ વ્યવસ્થા, નિયમો અને ઓળખનું પ્રતીક છે. કોર્ટ પર એને નિયંત્રણનો અનુભવ થાય છે, જે એને બહારની દુનિયામાં નથી મળતો.
અચ્છા.
એટલે જ્યારે તે રમત ગુમાવે છે, ત્યારે તે જાણે પોતાની જાતને ટકાવી રાખવાનું એક મોટું સાધન ગુમાવી દે છે, અને આ બાબત એના માનસિક પતનમાં મોટો ભાગ ભજવે છે.
અને સિલ્વી માટે પુસ્તકો અને લાઇબ્રેરી, એ શું સૂચવે છે?
એ એનું અભયારણ્ય છે, એનું સેફ સ્પેસ. પુસ્તકોની દુનિયા કેવી હોય? વ્યવસ્થિત, અનુમાનિત. એની પોતાની જિંદગીની જે અવ્યવસ્થા છે, ભાવનાત્મક જટિલતાઓ છે, એનાથી બચવા તે પુસ્તકોમાં ખોવાઈ જાય છે. એની યાત્રા એ પુસ્તકોના પાનામાંથી બહાર આવીને વાસ્તવિક જીવનની અણધારી કથાનો સ્વીકાર કરવાની અને પોતાની વાર્તાની નાયિકા બનવાની છે.
તો આ બધી ચર્ચા પછી આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે હેલો બ્યુટિફુલ એ માત્ર એક પારિવારિક ગાથા નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. એ માનવીય સ્થિતિસ્થાપકતા, એટલે કે જીવનની મુશ્કેલીઓ સામે ટકી રહેવાની અને તેમાંથી બેઠા થવાની ક્ષમતાની કથા છે.
બિલકુલ. તે પ્રેમ અને કુટુંબની કોઈ આદર્શ ગુલાબી છબી નથી આપતી, પણ તેની જટિલતા, તેની અપૂર્ણતા અને તેમ છતાં તેની ટકી રહેવાની અદ્ભુત શક્તિ દર્શાવે છે. તે શીખવે છે કે સંબંધો તૂટી શકે છે, પણ તેને ફરીથી જોડી શકાય છે, ભલે એમાં પેલી તિરાડો રહી જાય.
મને લાગે છે કે આ કથાનો સ્થાયી પ્રભાવ એ છે કે તે આપણને સહાનુભૂતિ અને સ્વીકૃતિનું મહત્વ સમજાવે છે. તે યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો છે, અને ક્યારેક ફક્ત કોઈને ખરા અર્થમાં જોવું અને કહેવું હેલો બ્યુટિફુલ, એ પણ હિલિંગની, એટલે કે રૂઝ આવવાની શરૂઆત હોઈ શકે છે.
સાચી વાત. તે માનવ હૃદયની અતૂટ શક્તિ અને પ્રેમની રૂઝ લાવવાની ક્ષમતામાં આપણો વિશ્વાસ ફરી જગાડે છે.
આ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે કે શું પ્રેમ ખરેખર કોઈને સુધારી શકે છે, કે પછી સાચો પ્રેમ ફક્ત અપૂર્ણતાને તેની સંપૂર્ણતામાં સ્વીકારી શકે છે? ખળાચ, આનો જવાબ દરેક વાચકે પોતાની રીતે શોધવાનો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.